પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમસારના કળશ 181-182 નવસાર.
અંતરનું પ્રાયશ્ચિત મુનિઓને તો અમુક જાતના એના ભૂમિકા ઓળંગીને કોઈ જાતના વિકલ્પ આવતા નથી, તો પણ મુનિઓને એ પ્રાયશ્ચિત લે આવે છે ને છેલ્લો પ્રસ્તાપ વિચારિત્ર, એની જેમ કે છેદ તો ખરી રીતે અંતરમાં એમ આવે છે કે અપ્રમત માંથી બહાર આવે એ છેદ છેદ એ અંતરમાં એ લેવાય, બહારમાં કઈ મુનિઓને મૂળ ગુણ ને ઉત્તર ગુણ, એમાં મૂળ ગુણમાં તો મુનિઓને વાંધો, ઉત્તર ગુણમાં કઈક કેટલાય ઉત્તર ગુણ આવે છે એમાં કઈક જરાક ફેરફાર થાય હોય તો મુનિ વ્યવહારમાં પ્રાયશ્ચિત લે, ઉત્તર ગુણ ઘણા આવે છે ને મૂળ ગુણ કઈક 84 લાખ કેટલા લાખ આવે છે એટલા ઉત્તર ગુણ આવે છે, 1 લાખ ને 2 લાખ ને 84 લાખ એટલા ઉત્તર ગુણ આવે છે, એનો વ્યવહાર થાય. પણ અંતરમાં આ પ્રાય જેની ધારા સપક શ્રેણી તરફ જાય છે એ જેનો પ્રાયશ્ચિત છે, ક્ષયની ભાવના તે એનું પ્રાયશ્ચિત છે, એ સંભાવના આ બાજુથી પોતાના જ્ઞાનની સંભાવના એટલે કે પોતાની નાયક પરિણતિની વિશેષ વિશેષ નિર્મળતા, જ્ઞાનની સંભાવના જ્ઞાનની પરિણતિને વિશેષ પ્રગટ કરી, જ્ઞાન એટલે એટલું જ્ઞાન એમ ને જ્ઞાન એટલે નાયકની પરિણતિ એની નિર્મળ કરવી, એની સમ્યક પ્રકારે એની પરિણતિ પ્રગટ કરવી તે એનું પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કીધું છે, ઉગ્ર પ્રાયશ્ચિત કોનું નામ, ક્ષય તરફ મુનિઓની પરિણતિ જાય છે. હવે આ ક્ષયક્ષમ ચારિત્ર પણ અમારે નથી, ક્ષયક્ષમ એ પણ એક દુર્દશા પૂર્ણ ચારિત્ર પ્રગટ કર્યું છે, તે તરફની જે પુરુષાર્થની ધારા એનું નામ ઉગ્ર પ્રાયશ્ચિત છે, એ બધા વિભાવનું પ્રાયશ્ચિત છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે તે શ્રદ્ધાને પ્રતિક નાયકની જે પ્રગટ થાય છે, એ નાયકની જે પ્રતિક દ્રઢ થાય છે, એ નાયક ભેદનાની ધારા નાયકની નાયક ધારા પ્રગટ થાય છે, એમાં જે દ્રઢ પ્રતીતિ દ્રઢ દ્રષ્ટિ આત્માનું આલંબન એમાં એને બધી રીતે બધો ત્યાગ વિભાવ જોતો જ નથી, મારામાં વિભાવ જ નથી એવા આત્માનું દ્રઢપણે આલંબન લીધું છે, ત્યાં એને બધું દર્શન અપેક્ષા એ બધાનો ત્યાગ બધું છોડી દીધું છે, પ્રાયશ્ચિત આલોચના એમાં પણ એ તો દર્શન અપેક્ષાએ છે, પણ હવે ચારિત્ર અપેક્ષા એ કે બધું હવે તો કાઢી નાખ્યું છે, આચરણમાં જે મંદતા હતી તો શ્રદ્ધાની પ્રબળતા હતી, હવે આચરણમાં મંદતા હતી એને પણ પ્રબળ કરીને બધું ત્યાગીને એની બધી ક્ષય થાય એવી જાતના પુરુષાર્થની ધારા ઉપાડે છે, તે એનું ઉગ્રપણે પ્રાયશ્ચિત છે. મુનિઓને કોઈને તે ભાવમાં કેવો જ્ઞાન પ્રગટ થાય છે, કોઈને પછી બીજા ભાવમાં, પણ આ મુનિઓનું અંતરનું આ પ્રાયશ્ચિત છે. મુનિઓની ભાવના પરિણતિ તો અંતરમાં ક્ષય તરફ જ દોડતી હોય છે, કોઈને તે ભાવમાં કેવો જ્ઞાન થાય, કોઈ બીજા ભાવમાં થાય પછી થાય ગમે તે, પણ એમની પરિણતિ તો દોડતી હોય છે, એની આચરણની પરિણતિ તો ક્ષય તરફ દોડતી હોય છે, એમને ક્ષયક્ષમ માત્ર થી સંતોષ નથી હોતો મુનિઓને, કે આ 6મી-7મી ગુણ સ્થાને દશા પ્રગટ થઈ એટલે એમને સંતોષ થઈ ગયો કે માની લીધો કે પૂરું થઈ ગયું એમ નથી, એની પરિણતિમાં એવી માન્યતા નથી, એમની પરિણતિની દોડ છે ક્ષય તરફ જ દોડતી હોય છે, 6મી-7મી ગુણ સ્થાને જોડતા હોય છે, ક્ષણમાં બહાર આવે ક્ષણમાં અંદર જાય, નિર્વિકલ્પ દશા બહાર આવે સવિકલ્પતામાં નિર્વિકલ્પતામાં બહાર આવે, ત્યાં દ્રવ ગુણ પર્યાયના વિચાર કરે, શાસ્ત્ર લખે, ઉપદેશ આપે એ બધું કરે, તો પણ એમની પરિણતિ તો પરિણતિની ધારા તો પૂર્ણતા તરફ જ દોડતી હોય છે, આટલા એટલા ચારિત્રથી એમને સંતોષ નથી, એટલા ચારિત્રથી બેસી રહેતા નથી, અંતરમાં પરિણતિ દોડતી હોય છે સ્વરૂપને વિશેષ વિશેષ પ્રગટ કરવાને માટે, એટલે એમની ક્ષય તરફની ધારા ચાલતી હોય એમનું પ્રાયશ્ચિત છે. મુનિઓને એમ નથી કહ્યું કે છઠ્ઠું સાતમું ગુણસન આટલી ભૂમિકા પ્રગટ થઈ ગઈ એટલે સમ્યક દર્શન પછી તો અમે ઘણી સુધી આવી ગયા, છઠ્ઠી સાતમી ગુણસ્થાન આવી ગયા, હવે થોડું બાકી છે એટલે એ તો ગૌણ છે એમ કરીને એમને સંતોષ નથી. અમને તો દ્રય ઉપર તો પૂર્ણ દ્રષ્ટિ છે પણ પર્યાયમાં પૂર્ણતાની ભાવના છે એમને, વિતરાગતા પ્રગટ કેમ થાય એવી પુરુષાર્થની દોડતી પુરુષાર્થની ધારા એવી રીતે દોડતી હોય છે. મુનિઓને સહજ પણ સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારથી ધ્યેય તો વિતરાગતાનું હોય છે, પૂર્ણ દ્રષ્ટિ પણ પૂર્ણ વિતરાગતા આચરણમાં પર્યાયમાં કેમ પ્રગટ થાય? છઠ્ઠી સાતમી ગુણસ્થાને જાય તો પણ એની વિતરાગતા તરફ જ એને ધ્યેય હોય છે, વિતરાગતા કેમ પ્રગટ થાય એનો ઉત્તર પણ એ પ્રાયચિત છે. દરેક મુનિઓને પુરુષાર્થની ધારા સહજપણે ચાલતી હોય છે. તો પણ પદ્મનંદી આચાર્ય વ્યવહાર આલોચનામાં કેવું લખ્યું છે એ જ એને સ્વયં કરવું પડે. હું આ કર્મ મારી સ્વામી ઉભા છે એમાં તમે જ એક સાક્ષી છો, હે પ્રભુ તમે મારું રક્ષણ કરો એમ બધું બોલે છે. ભાવનામ ભાવે છે, ભગવાનને આગળ રાખે છે, વિશેષ વિશેષ આરાધનાની ભાવના ભાવી ગયા છે. અને તમે જ એક મધ્યસ્થ સાક્ષી છો, અમે તો ત્રાજવામાં પગ મૂકવા જાય છે ત્યાં કર્મ વેરી મારી સામત થઈ જાય એવું પણ કહે છે. એમાં તમે જ એક સાક્ષી છો, તમે જ મારું રક્ષણ કરો એમ બધું આલોચના કરો. કઈ દિશાએ મુનિ કઈ દશામાં પહોંચી ગયા છે? આમ આત્મા તો એકદમ સમીપ છે પણ આચરણમાં દ્રષ્ટિમાં સમીપ હતો પણ આચરણમાં સમીપ આવી ગયો છે. હથેળીમાં અંતર્મૂર્ત અંતર્મૂર્તમાં આત્મા એમના હાથમાં છે તો પણ કહે છે અરે અમે તો અહીંયા આવ્યા તપોવનમાં આવ્યા એવું બધું બોલે છે. પોતાના ગુરુને યાદ કરે છે, ભગવાનને યાદ કરે છે. આરાધના આરાધના તો એવી જોઈએ, આરાધના આરાધનામાં સંતોષ નથી. મુનિઓને જે પ્રગટ થયેલું હોય એના ઉપર જોતા નથી, નથી પ્રગટ થયું એના ઉપર જોવે છે. મુખ્ય દશાએ પછી ગયા તો છઠ્ઠા ગુણસ્થાન નામ તમત ગુણસ્થાન છે. આ તરફ અંદર આરાધના કરે સાતમા નો તમે છઠ્ઠા નું ક્રમ જાણ કેટલો બધું પ્રમોદ પ્રમત હોય એના જેવો અર્થ થાય. નહીતર ચોથા ગુણસ્થાન કરતા ક્યાં પહોંચી ગયા છે તો એનું નામ પ્રમત ગુણસ્થાન, અપ્રમત ની અપેક્ષા એનું પ્રમત. તો પ્રમતમાં હોય તો એમની દશા વર્તમાન ભૂમિકા તો ક્યાંય સુધી પહોંચી ગઈ છે, પ્રમતમાં હોય તો પણ એ તો અપ્રમત ને પ્રમત એમ જીવના કરે છે. ઓલા પણ સહયોગ કેવડે અયોગ્ય કેવડે ત્યાં તો પુરુષાર્થ ની અપેક્ષા નથી. એ આમ યોગ તરફ લીધે યોગ વાળા કેવડી ને અયોગ કેવડે એમ કેવળ જ્ઞાન તો બે સરખું છે, યોગ ની અપેક્ષા કેવળ જ્ઞાન માં લાગુ નથી પડતી. કેવળ જ્ઞાન તો બે એક સરખું છે, યોગનો કંપન તો ગૌણ છે એ તો એમાં કેવળના લોકાલોકમાં એમાં કઈ એમ એમાં વાંધો છે તો એક સરખું છે. એક સમયમાં જે શિવ ભગવાન જોઈને જે તીર્થંકર પણ દેહધારી છે બે સરખું છે, અંદર સ્વરૂપની એક સમયમાં પોતાને જાણે બીજાને જાણે બધું એક સરખું છે. એટલે કંપનની અપેક્ષાએ એની અપેક્ષા એ એમ અદભુત રહે છે. બાકી એના જોવામાં જ્ઞાનમાં આનંદમાં એમાં કઈ તો પારિણામિક ભાવની અપેક્ષા એ કહેવાય છે. એ બધું એમાં જોઈ પુરુષાર્થ તરફથી લેવાનું હોય બધું, અહીં ગુણ પ્રેક્ટર હોય એ તરફથી નથી આવતો, આમ આવે છે ઓછું છે એ તરફથી આવે છે. કેટલી નિર્લોભતા છે તે સૂક્ષ્મ સૂક્ષ્મ સંપ્રાય છે. સમ્યક દર્શન ગુણસ્થાન જે વીરથી નથી પ્રગટ થયેલ અવિરથી ગુણસ્થાન કહેવાય. પ્રગટ થયેલો એની વાત નથી આવતી, ન પ્રગટ થયો એની વાત આવે. દર્શન ગુણસ્થાન એમનો બધું અવિરતી ગુણસ્થાન સુક્ષમ સંપ્રાય ઉપશાંત કસાય ક્ષીણ કસાય એમ પ્રગટ થયું છે ને એટલે અપૂર્વ કરણ છે. કોઈમાં ગુણ અપેક્ષા આવે કોઈ નથી આવતી, ગુણ અપેક્ષા આવે છે. પ્રમત અપ્રમત ની અપેક્ષા છે, પ્રમત ને આપવાનું. ત્રણ ચોપડી નો અભાવ છે એમ નથી આગળ. અનંત નો બંદી કસાય નો અભાવ થયો એ નથી આગળ. તે અભાવ થયો નથી કરતા, નથી અભાવ થયો એમ જ હોય સાધક દશા. નથી જ કહેવાનું, હોય કહેવાનું જ નથી. આવે કોક ઠેકાણે હોય એની વાત આવે, એ જાણવાની હોય, એ જાણવાની જાણીને પછી આચરણમાં તો આગળ જવાનું હોય. આત્મ પ્રવાહ પૂર્વનું નામ લીધે પૂર્વ જે છે આત્મ પ્રવાદમાં આમ સંતો એક લીધું છે. પૂર્વમાં આવે છે ને જ્ઞાન પ્રવાદ ને આત્મ પ્રવાદ ને આવે છે એમાં સંતો આમ થઈ ગયો છે. કે ઉગ્ર પ્રાયથિક કોને કહેવાય એમ સંતો આત્મ પ્રવાદ શાસ્ત્રમાં આત્મ પ્રવાદ શુદ્ધ જ્ઞાનમાં પૂર્વના જ્ઞાનમાં આવ્યું છે. અંગ પૂર્વના જ્ઞાનમાં એ કોને પ્રાયશ્ચિત કહેવાય. આચાર્ય કે છે હું કઉ છે એમ નહી, આત્મ પ્રવાદ પૂર્વના જ્ઞાનમાં આમ શાસ્ત્રમાં આવેલું છે. પરિણામ આવે છે ને કામ બીજન બાળવા જોઈએ છે. આ સમજ્યા વગર ના કામ કરે છે, ક્રોધ ના આને કરે. આ તો ક્રોધ માં તો મોટું જબરું દ્રષ્ટાંત દીધું, વગર સમજ્યા સમજ્યા વગર નું કોક ને બાળી દીધું. પોત ભૂલ પોતામાં છે એ બીજાને બાળી દીધું. અને આ માન માં તો એક અલ્પ કસાય પણ કેટલું નુકસાન કરે છે એમ દ્રષ્ટાંત કર્યું છે. બીજે એકત્ર બુદ્ધિ વાળા માન નહીં તો માન વાળા ક્યાંય પેલા છે. આ તો મુનિ દશા સમ્યક દર્શન પૂર્વ યથાર્થ મુનિ પણ એક અર્થમાં કેવળ જ્ઞાન લાંબુ થઈ ગયું. એક ક્ષણે કેવળ જ્ઞાન એટલો ઉગ્ર ગુસ્સા થતો તો કે આટલું પણ આટલું એક આંખમાં કણું સમાય ને એમ આટલું પણ કસાય છે, આટલો અલ્પ પણ કસાય એ પણ નુકસાન કરે છે. ગુણ ને પ્રગટ થવા દેતો નથી. આખું કેવળ જ્ઞાન ના વિતરાગ દશા પ્રગટ થતી નથી. રાજને કારણે કારણે એમાં ભરત ને બાહુબળી એની લડાઈ ની અંદર આ ચક્રમતી ને એને ધૈર્યા ગાયું. મુનિ મુનિ થઈ ગયા એમને પોતે પોતાના આત્મ ધ્યાન માર્યા પણ નુકસાઈ થતો નથી. ચારિત્ર કેટલી ઉગ્રતા વાળું બનાવ્યું, અલ્પ માન નો નુકસાઈ નથી થતો. કારણ કે અંદર થી એ અંદર જે અલ્પ છે એને ઈ અંદર ખટક આવ્યા જ કરે છે. અંદર ભરત આમ કહે છે, ભરત ને ખોટું લાગે કોઈ કેમ કહે છે. કોઈ કે છે ભરત ની ભૂમિમાં ઉભો છે, કઈ કઈ કે છે હવે ગમે હોય પણ એ અચકાય છે અંદર. એટલી ઉગ્રતા પણ છે નથી, હાર લીધો નથી, પાણી પીધું નથી, હાથ પગ હલાવ્યા નથી, નિંદ્રા લીધી, જે સ્થિર ઉભા તે ઉભા બાર બાર મહિના છે. એક દિવસ ઉભું રહેવું હોય તો માણસ ને મુશ્કેલી પડે છે, તો બાર બાર મહિના સુધી આવી રીતે ઉભા છે. એમાં અત્યારે આ કાળમાં તું પુત્યક્રિ પણ ચોથા કાળની અંદર તું શરીરમાં જાય પણ બાર બાર મહિના સુધી જશે અને એમાં સ્થિર નથી. હાથ પગ જાણે થાંભલા ઉભા હો, જાણે એક થાંભ ઉભા હોય એવી રીતે ઉભા છે. વેલડીઓ સહેલાઈ થી વિતાઈ જાય છે, સર્પના બાર થાય છે તો એમને ઊંઘા છે એમ આવે છે. સર્પ ડીલો કેરાય છે અમને ઊંઘા છે. અમને કેટલી દેહાતી દશા છે, કેટલી આત્મામય પરિણતિ છે, શરીર ઉપર ધ્યાન પણ નથી. શરીર તારના કરતાના ખાય, શરીર ઉપરથી દેહાતી દશા, શરીર છે કે નથી એવી દ્રઢ આસન જમાવીને ઉભા ખડા ઉભા છે. નથી ભૂખ નું ધ્યાન કે આહાર પાણી નું ધ્યાન નથી, કઈ નથી શરીરની, કઈ નથી કે કઈ કોઈ આવીને ગમે તે ઉપસર્ગ આવે તો શરીરનું કઈ ધ્યાન નથી. એટલી તો દેહાતી દશા છે પણ અંતર નથી. ઉપર સુધી અંદર તે ઘડી ઘડી ઉભો નથી થતો, અંદર પડ્યો છે, ક્ષય નથી થતો. કોક વાત થઈ ગઈ અંદર મંદ કસાય રૂપે પડેલો છે, ક્ષય નથી થતો. આટલો પણ વિભાવ આટલી હાનિ કરી છે. જીવ અનંત કાળથી એકત્વ બુદ્ધિ કરીને આવી રીતે જીતે ક્ષમાથી ક્રોધને, જે માર્ગ વેદથી માનને નમ્ર થઈને પોતે માનને જીતે કે હું તો નમ્ર સ્વરૂપ છું, માન કોને એવી નમ્રતા વડે કરીને જે માનને જીતે છે, ક્ષમાથી જે ક્રોધને જીતે. ક્રોધ પણ કેની ઉપર ક્રોધ, હું કોઈનું કાંઈ કરી શકું, કોઈ મારું કાંઈ બગાડી શકતું નથી, કોની ઉપર ક્રોધ કરે, કોણ પાપના ઉદય બને છે, જે બને છે કોઈને જે જાતનો વિકલ્પ આવે એની યોગ્યતાથી ને એ કઈ મારું, કોઈ દરેક દ્રશ સ્વતંત્ર છે, કોઈ કોઈનું બગાડી સુધારી શકતું નથી, તો માત્ર નિમિત્ત બને છે. ગમે એવા ઉપસર્ગ આપનાર ઉપર જેને ક્રોધ થતો નથી, જીતે ક્ષમાથી ક્રોધ ને ક્ષમા ગમે ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ ક્ષમા રાખે, શાંતિ. કોઈના ઉપર દોષ થી જતો નથી, કોઈનો દોષ નથી. પૂર્વના પરિણામ પોતે કર્યા ઈ એના ઉદય છે, બીજાના કોઈના કારણોમાં નથી. કોઈ બીજી દ્રષ્ટિથી પોતાને જોતો હોય તેમાં પોતાનું કારણ છે, બીજાનું કારણ નથી. કારણ કે પોતે જ એવા ઉદય લઈને આવેલો છે, માટે એને ક્ષમા રાખે છે, ક્રોધને ક્ષમાથી જીતે છે. બીજા ઉપર પરદ્રવ્ય ઉપર ક્રોધ કરતો નથી, નીચે ક્ષમાથી ક્રોધને નિજ માર્ગ દવે છે. કોને ઉપર માન કરે, હું પોતે અનંત ગુણથી ભરેલો આત્મા, સ્વભાવ જ મારો અનંત ગુણથી ભરેલો છે. માન કોનાથી કરું, કોનાથી મોટો ને કોનાથી નાનો, દરેક દ્રવ્ય એક જાતિના સ્વભાવ વાળા છે. કોઈની ગુણ પર્યાય પ્રગતિ ઓછી નથી થઈ, દરેક એક સ્વભાવ એક જાતિ વાળા, માન કોનાથી કરે પોતે મારદવે થી માન, પોતે પોતાની ખામી ને જોનારો, બીજાની ખામી જોતો નથી. પોતાની ખામી ક્યાં છે, પોતે ક્યાં, પોતાના દોષ ક્યાં છે, પોતાની ખામી ને પોતાના દોષ ને જોનારો બીજાના દોષ જોતો નથી, બીજાના ગુણ જોવે છે. પોતાના દોષ જોનારા પોતે પુરુષ, પોતાના દોષ જોવે તો પુરુષાર્થ કરે છે, બીજાના ગુણ જોવે છે, બીજાનો કઈ એમાં દોષ નથી. બધું એને દરેક જીવોમાં અનેક જાતની વિભાવ પર્યાયો અને અમુક જાતનો હોય છે. પોતાને કઈ જાતનું છે પોતાને પોતાનું જોવાનું છે, બીજાનું જોવાનું તારે શું કામ છે, બીજાનું જે હોય એની ઉપર છે. તારે તારું સુધારવું હોય, તારે તારું આત્માનું કલ્યાણ કરવું હોય તો તારે તારું પોતાનું જોવાનું છે, બીજાનું જોવાનું કઈ કામ નથી. પોતાના દોષ થઈને પોતે અંદર માર દઉં કે હું સ્વભાવથી, હું ભલે સ્વભાવથી પૂર્ણ પ્રભુતુલ્ય હોવા છતાં પર્યાયમાં સમર્થતા છે, કેટલું કરવાનું બાકી છે, ક્યાં રોકાઈ જાઉં છું, બીજાએ શું કર્યું કઈ જોવાનું નથી, બીજાથી મોટો નાનો એ પોતાની દ્રષ્ટિ જ જુદી છે. પોતે ક્યાં રોકાયેલો છે, પોતાને ક્યાં દોષ થઈ ગયો, મોક્ષના માર્ગમાં એ હોતું જ નથી. પોતે મારદવથી માનને જીતું છે. મોટું નાનું વસ્તુ સ્વભાવમાં છે જ નહીં, તો પર્યાયના ભેદો છે બધા. કેટલાક કુણના કેટલાક પર્યાય ભેદો છે. જે જીવ પુરુષાર્થ કરે અને વિભાવને તોડીને આગળ જાય તો એને ગુણ પ્રત્યે છે. જેમ હું પુરુષાર્થ કરું એમ બીજા પણ પુરુષાર્થ કરે તો આગળ જાય છે. એટલે કે જે બાહુબળીને અલ્પ આટલું પણ હતું, એક ચારિત્રનો અલ્પ સામાન્ય સુશોષણ તેવું જ્ઞાન કરે. આંખમાં એક કણું કાઢી નાખવું પડે એમ. અંદર પોતાના સ્વભાવની નિર્મળતા આગળ આટલું પણ પોષી એ હોય ત્યાં સુધી પૂર્ણ નિર્મળતા થતી નથી. જે માર દવેથી માન અને આરજવ થકી માયા કરે, આરજવથી માયાને જી સરળ સ્વભાવથી એનો દ્રષ્ટાંત વિશે માયાને કહે છે. ક્રોધાદી સર્પ સંતાઈ રહેલા દેખાતા નથી અને માયા રૂપે માન ખાડો ગયો છે. પછી માયાનો ખાડો ખેતનો ઘોર અંધકાર થઈ ગયો છે, એમાં માયાનો ખાડો છે, એ દેખાતો નથી.
ડરવા